Atiende la chinga. Nanta chinga matra murtaye. Swanubhutye kasaraya. Namah shanta tejase. Hiranmaye na patrena. Satyasyapi hitam mukham tattvam pushanna pavro satya dharmay drashtaye agni nayasupatharaye asman vishwani deva vayunani vidvan Yuyo jasmajju huranamino Uishthante namavuktim vide Uishthante namavuktim vide ઈશાવાસ્ય ઉપનિષદની અંદર ઋષિએ આત્મા વિશે બહુ સુંદર મંત્ર રજૂ કરે છે. જેટલા પણ ઉપનિષદો છે, ઉપનિષદના વિશાળ સાહિત્યમાં સૌથી નાનામાં નાનો ઉપનિષદ જે 10 પ્રખ્યાત ઉપનિષદો ગણાય, ઈશકે દકઠ મંદિર માંડવક્ય છાંદોક્ય શ્વેતાશ્વતર કૈતરેય ગૃહદારણ્ય આ ઉપનિષદો, એમાં સૌથી નાનામાં નાનો ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ 18 શ્લોકો ઈશાવાસ્ય ઉપનિષદ, અને છતાં પણ સૌથી મહત્વનો ઉપનિષદ મનાય છે. આપણા દેશમાં, ભારતમાં કેટલીક ઠેકાણે મિશનરી જે છે, પાદરી ધર્મના પ્રચારકો, તેમના તરફથી એવો પણ પ્રચાર થાય છે કે આ ઈશાવાસ્ય ઉપનિષદ અથવા ઈશોપનિષદ છે એ જીસસ ક્રાઇસ્ટ એટલે ઈશુએ લખેલું છે. કારણ કે નામ તો એક જ આવે છે, ઈશોપનિષદ. તો જે અજ્ઞાની ભોળી જનતા છે એને એમ લાગે છે પણ ખરું કે ઈશાએ લખેલું છે ઈશાવાસ્ય. ખરેખર એને ઈશા સાથે કાંઈ સંબંધ નથી. સંસ્કૃતમાં ઈશ શબ્દ ઈશ્વરના અર્થમાં પ્રયોજાય છે, અને ઉપનિષદ ઈશો ઉપનિષદ છે. આ ઈશુ છે, ઈશા કે ઈશ નથી. ઈશા મસી ઈશા પણ નથી, પણ બધાને કાંઈ એવી ખબર ના હોય એટલે બધા માની પણ દે ઘણા કે આ ક્રાઇસ્ટ ઈશા મસીહે આ ઉપનિષદની રચના કરી. ઘણા માણસો મને પૂછતા ઈસુ ખ્રિસ્તે આ ઉપનિષદ લખેલું, ઈસુ ખ્રિસ્ત જન્મ્યા નહોતા તેની પહેલા આ ઉપનિષદ. એ વખતે તો ઈસુ ખ્રિસ્ત જન્મ્યા પણ નહોતા, જેરુસલેમમાં કાર્ય પણ કરતા નહોતા, અને ઈસવી સન પણ ચાલુ નહોતું. તે પહેલા આ ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથો જેનો પુણ્ય પ્રવાહનો પ્રારંભ વેદ થી થયો, એ વેદ પછી ઉપનિષદ કાળ, એ ઉપનિષદ પછીથી દર્શન શાસ્ત્રો કાળ, એમાં 6 દર્શનો સાંખ્ય ન્યાય યોગ વૈશેષિક મીમાંસા, અને પછીથી આપણા સાંસ્કૃતિક સાહિત્યનો કાળ રામાયણનો કાળ, વાલ્મીકી રામાયણ, અને તે પછી મહાભારત કાળ. મહાભારત કાળ હજુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો નહોતો મહાભારતના કાળમાં પણ, અને તે પછીથી આગળ ચાલે બુદ્ધનો કાળ, તે ઈસવીસન પહેલા 500 અને 600 નો ગાળો, ત્યારે પણ ક્રાઇસ્ટ નહોતા. ઈસવીસન 2500 પછી શંકરાચાર્યનો કાળ ભારતીય સંસ્કૃતિમાં, એટલે આચાર્યોનો કાળ, તે ઈસવીસન પછી 500 વર્ષનો કાળ શંકરાચાર્યનો ગણાય, આદ્ય શંકર. આવી રીતે ભારતીય સંસ્કૃતિનો પુણ્ય પ્રવાહ આગળ ચાલતો રહ્યો, એમાં ઉપનિષદ નો જે કાળ છે તે ઈસા મસીહની પહેલા નો કાળ, અને ઈશો ઉપનિષદ એટલા માટે તેનું નામ કે પરમાત્મા વિશે આ ઉપનિષદની અંદર કેટલાક વિચારો અથવા અભિપ્રાયોની અભિવ્યક્તિ કરવામાં આવેલી છે. આ મંત્ર જે કહે છે ઋષિ, હિરણમય ન પાત્રેણ સત્યસ્યાભિહિતમ મુખમ, એ દ્વારા પરમાત્માની અભિવ્યક્તિ, પરમાત્મા પોતે ક્યાં રહે છે, પરમાત્માનું અધિષ્ઠાન ક્યાં છે, અને પરમાત્માનો સાક્ષાત્કાર સૌ કોઈને કેમ નથી થતો, કેવી રીતે થઈ શકે, તે મંત્રની અંદર તે વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિરણમય ન પાત્રેણ સત્યસ્યાભિહિતમ, ભગવાનને માટે સૌથી પ્રથમ શબ્દ પ્રયોગ આપણા ઉપનિષદ સાહિત્યમાં જે મળે છે તે બહુ સુંદર શબ્દ પ્રયોગ છે. બીજા જે શબ્દ પ્રયોગો ચાલ્યા છે તે પાછળથી ચાલ્યા, પણ ઉપનિષદની અંદર બહુ સુંદર શબ્દ પ્રયોગ સત નામનો શબ્દ પ્રયોગ છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસી, આ સંસારના આરંભમાં સત હતું. સત તો પરમાત્માને માટે કહે છે સત્યમ પરમ ધીમહી, જે પરમ સત્યમ, પરમ સત્ય છે તેનું અમે ધ્યાન કરીએ છીએ. પરમ સત્ય એટલે જેનો કદી પણ નાશ નથી એવી એકમાત્ર ચેતન સત્તા, એવું એકમાત્ર ચૈતન્ય તત્વ, તેને પરમાત્મા આપણે કહેતા હતા. તો તેને માટે સત્ય શબ્દનો પ્રયોગ વેદ અને ઉપનિષદોની અંદર કરવામાં આવ્યો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આવું વેદમાં પણ કહેવામાં આવ્યું કે પરમાત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ એટલે અવિનાશી પણ છે. તો તે સત્ય સ્વરૂપ, તે સત્ય શબ્દનો પ્રયોગ આ ઈશોપાસ્ય ઉપનિષદની અંદર પણ ઋષિએ કર્યો. હિરણમયેન પાત્રેન સત્યસ્યાપિહિતમ મુખમ, સત્ય જે પરમાત્મા છે તેનું મુખમ એટલે સ્વરૂપમ, પરમાત્માનું જે સ્વરૂપ છે તે ઋષિ કહે છે ઢંકાયેલું છે. ઢંકાયેલું છે એટલે બધા જોઈ શકતા નથી. બરફ પડી ગયો હોય તો રસ્તો બરાબર દેખાતો નથી. જ્યાં સુધી બરફને દૂર કરવામાં આવતો નથી ત્યાં સુધી રસ્તાનો જે મૂળ ભાગ છે એ ઢંકાઈ જાય છે. મોટરનો મૂળ ભાગ છે ઢંકાઈ જાય છે, કારણ કે આખી મોટર પર બરફ છવાઈ ગયો છે. હવે એ બરફને જો દૂર કરવામાં આવે તો મોટર પાછી જેવી સ્થિતિમાં હોય તેવી સ્થિતિમાં દ્રષ્ટિગોચર થઈ શકે. વાદળ આવી જાય છે ચંદ્રની ઉપર તો પછી ચંદ્રનું જે વાસ્તવિક સ્વરૂપ છે તે જોઈ શકાતું, પરંતુ વાદળને જો હટાવવામાં આવે અથવા પોતાની રીતે હટી જાય તો ચંદ્રનું જે વાસ્તવિક સ્વરૂપ છે તે ચંદ્રના વાસ્તવિક સ્વરૂપનું દર્શન થઈ શકે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ વસ્તુને જુદી રીતે રજૂ કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે ધૂમેના વ્રિયતે વહની, જેવી રીતે અગ્નિ ધુમાડાથી ઢંકાય, યથા દર્શો મલેન ચ, જેવી રીતે દર્પણ મનથી ઢંકાઈ જાય, ધુમાડાથી જેવી રીતે અગ્નિના અંગારા ઢંકાઈ જાય, જેવી રીતે દર્પણ મેલથી ઢંકાઈ જાય, યથોલ બેનાવૃતો ગર્ભ તથા તેને દમાવૃતમ, જેવી રીતે ગર્ભ ઓળથી ઢંકાઈ જાય, પાણી લીલથી ઢંકાઈ જાય, તેવી રીતે આત્મા ઢંકાયેલો છે, અવિદ્યાથી ઢંકાયેલો છે, વાસનાઓથી ઢંકાયેલો છે, અહંકારથી ઢંકાયેલો છે. તે જ વસ્તુ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહેવામાં આવી કે પરમાત્મા જે સત્ય સ્વરૂપ છે તે પરમાત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે. શેનાથી ઢંકાયેલું છે? હિરણમયના પાત્ર, સુવર્ણ સદૃશ જે પાત્ર છે તેનાથી ઢંકાયેલું છે. સુવર્ણ સદૃશ પાત્ર, સુવર્ણ સદૃશ જે પાત્ર છે તેનાથી માયાનું સ્વરૂપ, તેનાથી પરમાત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે. સુવર્ણ સ્વરૂપ પાત્ર એટલે માયા, અવિદ્યા, સોનાની પેઠે આકર્ષક છે. આપણે રામાયણની અંદર આ વસ્તુની રજૂઆત જુદી રીતે કરવામાં આવી છે. રામાયણની અંદર આપણે જોઈએ છીએ કે રામ, લક્ષ્મણ, સીતા પંચવટીમાં નિવાસ કરતા હતા, અને ત્યાં આગળ એક દિવસ સીતાએ પંચવટીમાં સુવર્ણ મૃગને જોયું. સુવર્ણ. મૃગ કઈ સુવર્ણ નો તો હોઈ શકે, સોનેરી ચામડી એની છે. એ જોઈને જ સીતાને આકર્ષણ સમોહ. ઓ આવો સુંદર, આને તો આપણે પકડી લાવવો જોઈએ, મારીને લાવો કા જીવતો લાવો, પણ લાવો. જીવતો આવે તો તેને અયોધ્યા લઈ જઈએ, આપણા રાજમહેલની શોભા તે મૃગ બને. મરેલો આવે તો તેની કંચુકી એના ચર્મમાંથી કરવામાં આવે, પણ આ મૃગને લાવો. સંમોહન થઈ ગયું સીતાને. વિચાર ન કરી શકી સીતા કે મૃગ કદી સુવર્ણનો બનતો નથી. કોઈ મૃગ આવું દેખાયું નથી, આ નવો જ મૃગ છે. લક્ષ્મણે કહ્યું કે અસુરો અનેક પ્રકારના સ્વરૂપોને ધારણ કરી વનની અંદર વિચરણ કરે છે. એમાંના જ કોઈ અસુરે આ મૃગનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું મને લાગે છે. પરંતુ સીતાએ માન્યું. રામ તૈયાર થયો. સુવર્ણ મૃગને હસ્તગત કરવા માટે રામ સીતાની માગણીને માન્ય કરીને તૈયાર થઈ ગયા. આપણને એમ લાગતું કે ભાઈ હવે જ જમાનામાં, અત્યારના જ જમાનામાં પોતાની પત્નીઓનું કેવું પતિઓ માનતા હશે, પણ રામાયણમાં પણ આવું જ છે, સર્વકાળમાં આવું જ છે. રામે પણ કોઈ આર્ગ્યુમેન્ટ કર્યું, દલીલ કરી, સીતાને સમજાવી નથી કે શા માટે. આ મૃગ વનની અંદર વિહાર કરે છે, નિર્દોષ છે, એને આપણું કઈ બગાડ્યું નથી. હવે આપણે એને શા માટે હસ્તગત કરવું છે, શા માટે એના પર અધિકાર જમાવવો છે? ભલે ને રમતું, ભલે ને કુદરતની ગોદમાં ખેલતું, એના ચામડાની કંચુકી શું કામ બનાવી છે? એને મારવું છે શા માટે? આપણે તો વનમાં આવ્યા છીએ, તો વનની અંદર આપણે વનવાસી તરીકે, તપોધન તરીકે રહેવાનું છે. તો કોઈ પણ જીવની અકારણ હત્યા અથવા હિંસા આપણે ન કરવી જોઈએ. શા માટે મારવાની ઈચ્છા તને થઈ છે? જો આપણે અયોધ્યા ગયા પછી એને માટે મૃગને મારવાની કઈ આવશ્યકતા નથી. આવું જો રામ ધારથ તો કહી શક્યા હોત. કયા કહ્યું? રામને કદાચ એમ હશે કે અસુરત છે આ સ્વરૂપમાં, એનો નાશ કરવાને માટેનો અવસર આવી પહોંચ્યો છે, તો કોઈ દલીલ કરવાની આવશ્યકતા નથી. જે દલીલ લક્ષ્મણે કરી તેવી દલીલ પણ શ્રી રામે કરી નથી. તો ધનુષ્યમાં લઈને સુવર્ણમૃગ આકર્ષી ગયું સીતાના મનને અને રામને પણ. અને પછીથી જયારે શ્રીરામ ગયા, સુવર્ણમૃગ દૂર દૂર અરણ્યમાં શ્રીરામને ખેંચી ગયું. છેવટે સુવર્ણમૃગને થયું કે હવે મારાથી બચી નહીં શકાય, રામનું બાણ વાગ્યું છે. સુવર્ણમૃગનો ત્યાં આગળ નાશ થયો, મૃત્યુ થયું તેનું. પણ મૃત્યુ થયું તે પહેલા સુવર્ણમૃગે પહેલેથી જ ગોઠવી કાઢ્યું હતું તે પ્રમાણે હા રામ અને હા લક્ષ્મણ જોર થઈ ગયું. એટલે સીતાને વળી પાછું થયું કે રામ ભયમાં છે. લક્ષ્મણને કહ્યું જાઓ તમે બચાવો. જો સીતા સંમોહિત ન થઈ હોત, સંમોહિત ન થઈ હોય આ સુવર્ણ મૃગને જોઈને, તો રામાયણની બધી એ ઘટના જુદી, એનો ક્રમ જુદો જ હોત. તો રાવણ હરણ કરી શક્યો ન હોય, તો રામ બહાર જઈ શક્યા ન હોત, તો લક્ષ્મણ પણ રામની પાછળ ગયા ન હોત. સુવર્ણ મૃગના શબ્દોને સાંભળ્યા પછી બાધ્ય બનીને, વિવશ બનીને જવું નહોતું લક્ષ્મણને, પણ સીતાએ વિવશ કરી દીધા એટલે જવું ન પડ્યું હોત. અને તો પછી રામાયણની કથા કઈ જુદી જ રીતે વહેતી થઈ. આખું રામાયણ આ સુવર્ણ મૃગનો જે પ્રસંગ છે એનો ઘણો મહત્વનો પ્રસંગ છે. ટર્નિંગ પોઈન્ટ જેને આપણે કહીએ કોઈ પણ કથાનું, એવું આ ટર્નિંગ એક પોઈન્ટ છે. હવે તમે કઈ બાજુ વળો છો એના પર બધો આધાર. ચિકાગો પણ જઈ શકો અને ન્યુયોર્ક જઈ શકો, ટર્નિંગ પોઈન્ટ છે. કઈ બાજુ તમારી મોટરને તમે હાંકી જાઓ તમારા પર બધો આધાર છે. આ રામાયણનું એક ટર્નિંગ પોઈન્ટ સુવર્ણ મૃગનું સંમોહન થયું. ઉપનિષદના ઋષિ તે જ વાત કરવા માંગે છે કે મનુષ્યો સુવર્ણ મૃગોમાં આસક્ત થઈ જાય છે. આ જે સંસારમાં જે સ્વરૂપો આપણે જોઈએ છીએ, તે સ્વરૂપોની અંદર જે વાસ્તવિકતાઓ છે, તે વાસ્તવિકતાઓનું દર્શન આપણે કરતા નથી. બધા જ પદાર્થોની અંદર જે આત્મતત્વ છે, ચૈતન્ય તત્વ છે, હિડન રહેલું એની અંદર, તેને આપણે જોઈ શકતા નથી. આપણે શું જોઈએ છીએ? ઉપરના કલેવરને જોઈએ. ને ઉપરનું જે કલેવર છે તે સાચું નથી, પેરિશેબલ છે, નાશવંત છે, અસાર છે. આ જાણીએ છીએ અથવા નથી જાણતા, અને એની અંદર સંમોહિત થઈ જઈએ છીએ. એને પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ, એને ભોગવવાની કોશિશ કરીએ છીએ. પરિણામ શું આવે છે?
પરિણામે આપણી શાંતિ નિવારણ થઈ જાય છે. પદાર્થ નિત્ય છે, કાયમ માટે રહેનારા નથી. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ આપણી પાસે રહી શકતા નથી. તો આ પદાર્થોને જોઈને બુદ્ધિરૂપી જે સીતા છે, સદબુદ્ધિરૂપી સીતા, એ ચલાયમાન બની જાય છે. અને ચલાયમાન બની જાય છે એટલે તે પદાર્થોની માલિકી કરવાની ભાવના રાખે છે. તે પદાર્થોની માલિકી કરવાની ભાવના રાખે છે એટલે જીવરૂપી જે રામ છે એ રામ પણ તૈયાર થઈ જાય છે, પોતાની સ્થિતિમાંથી ચ્યુત થઈ જાય છે. અને સરવાળે શું થાય છે? સરવાળે આપણે દુઃખી થઈ જાય છે. જે સુખની આપણી ઈચ્છા છે તે સુખ આપણને પ્રાપ્ત થતું નથી. એટલે આપણા ઉપનિષદો આપણને કહે છે કે તમે સુવર્ણ મૃગો, સંસારના જે પદાર્થો છે, સંસારના જે રૂપો રંગો ચળકાટો છે, એ ચળકાટોની પાછળ જે રિયાલિટી છે વાસ્તવિક, તેનો સાક્ષાત્કાર કરતા જો શીખો તો બહારના પ્રાકૃતિક આકર્ષણો પ્રલોભન તમને સંમોહિત નહીં કરી શકે અને તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત રહી શકશો. આત્મ સ્વરૂપમાં જો તમે સ્થિત રહેશો અને સર્વત્ર આત્માનો અનુભવ કરતા શીખશો, આત્મદર્શન કરતા શીખશો, તો બહારનું જે પ્રાકૃતિક આકર્ષણ છે તેમાંથી તમે વિમુક્ત રહી શકશો. પછી તમે મોહિત પણ નહીં થઈ શકો, પછી તમે ભયભીત પણ નહીં થઈ શકો, પછી તમને કોઈ પણ પ્રકારનો રાગ પણ નહીં થાય, કોઈ પણ પ્રકારનો દ્વેષ પણ નહીં થાય, કોઈ પણ પ્રકારની વાસનાના સકંજામાં પણ પછી તમે સપડાઈ શકશો નહીં. તમે તટસ્થતાપૂર્વક સર્વત્ર સર્વાવસ્થામાં સર્વ પદાર્થોની અંદર રહેલું જે આ તત્વ છે એ તત્વનું દર્શન કરશો. ઉપનિષદના ઋષિ કહે છે કે અત્યારે તત્વનું દર્શન નથી થતું, કારણ કે હિરણમયેન પાત્રેણ સત્યસ્ય અપિહિતમ મુખમ. આ સત્યનું જે સ્વરૂપ છે તે હિરણમયેન પાત્રેણ, માયાના વાસનાઓના સુવર્ણ સદૃશ ટાંકણથી આચ્છાદનથી ઢંકાયેલું. આ આચ્છાદન જો દૂર થાય તો પછીથી એની અંદર જે મૂળ પદાર્થ છે, જે પરાત પરમાત્માની પરાત પર ચેતના છે, એ પરાત પર ચેતનાનો અનુભવ થાય. જેવી રીતે વાદળ દૂર થાય તો ચંદ્રનું કે સૂર્યનું દર્શન સુલભ બને, જેવી રીતે પાણીની ઉપરથી લીલને હળસ ખસેડી દેવામાં આવે તો પાણીનો જે મૂળભૂત પ્રવાહ છે, મૌલિક પ્રવાહ છે, તે પ્રવાહનો અનુભવ પણ આપણે સહેલાઈથી કરી શકીએ. આ ઉપનિષદના ઋષિ કહે છે તત્વમ પુષન નપાવૃણું સત્ય ધર્માય દ્રષ્ટયે. એટલા માટે હે પ્રભુ, હે પરમાત્મા, અમારી અંદર જે આત્મા છે, ચેતના છે, ઢંકાઈ ગયેલી છે, તેનો અનુભવ અમે કરી શકતા નથી. એનો અનુભવ કરી શકીએ એટલા માટે તમે અમારા પર અનુગ્રહ કરો, તમે કૃપાનો વરસાદ વરસાવો. સત્ય ધર્માય દ્રષ્ટયે, જે સત્ય ધર્મી છે, જેનો કદી નાશ થતો જ નથી, એવું જે આત્મતત્વ છે, એ આત્મતત્વનો અમે અનુભવ કરી શકીએ તેને માટે તમે અમારા પર કૃપા કરો. કબીર સાહેબે આ વાતને જરા જુદી રીતે લોકભોગ્ય ભાષામાં રજૂ કરી. કબીર સાહેબે એમ કહ્યું કે માણસને પાસે બેઠેલા બીજા માણસનું દર્શન નથી થતું જો તે માણસે પોતાના મોઢા ઉપર કપડું નાખી દીધું. ઘૂંઘટ, હવે આ ઘૂંઘટને જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી પાસે બેઠેલી વ્યક્તિનું પણ દર્શન. કબીર સાહેબે તે જમાનામાં આ પદ લખ્યું જે જમાનામાં જાડા ઘૂંઘટો હતા. જાડા માણસને ઠેસ વાગી જતી, દેખાતું ઘૂંઘટો પછી ધીરે ધીરે ટૂંકા ટૂંકા, પછી નામના જ રહેતા ગયા કપાળ સુધીના, અને પછી તો પણ જે જમાનામાં કબીર સાહેબે આ પદ લખ્યું છે એ જમાનામાં ઘૂંઘટો, આજે પણ તમે ગુજરાતમાં જાઓ કે સૌરાષ્ટ્રમાં જાઓ તો જે રબારી કોઈ છે એના ઘૂંઘટો જો તમે જુઓ જાડા, તે ઘૂંઘટને યાદ રાખીને મન સમક્ષ રાખીને કબીર સાહેબે જાણે કે આ પદ લખ્યું હોય તેવું આપણને લાગે છે કે ઘૂંઘટના પટને ખોલ, પ્રિયતમ તો પાસે છે, પ્રિયતમ તો પાસે છે, પણ તે ઘૂંઘટ તારા મુખ ઉપર રાખેલો છે એટલે જે પાસે છે તેનું દર્શન પણ તને થઈ શકતું. કબીર સાહેબ આમ કહે છે. વે ઉપનિષદના ઋષિએ તેમ કહ્યું તત્વમ પોષણ નપાવૃણ, આ સુવર્ણ સદૃશ જે ઢાંકણ છે તેને હે પ્રભુ તમે કૃપા કરીને દૂર કરવાની શક્તિ અમને પ્રદાન કરો કે જેથી અમે તમારું દર્શન કરી શકીએ. કબીર સાહેબ કહે છે તું જ દૂર કરી દે. ઘોંઘટ જેને ઓઢ્યો છે તે જ હટાવે કે બીજું કોઈ હટાવે? તો દૂર કર, તો કરી શકે એમ છે. ઘોંઘટ કા પટ ખો, ઘોંઘટ ના પટ ને ખોલ. પીવ મિલેંગે તો પ્રિયતા નું દર્શન તને થશે, પાસે જ છે, દૂર નથી. પરમાત્મા તારી પાસે, પ્રાણની પણ પાસે છે, પણ જોવાની તારામાં દ્રષ્ટિ નથી, જોવાની તારામાં શક્તિ નથી, જોવાની તારી પાસે સૂઝબૂઝ નથી. એટલે જે પરમાત્મા તારી પાસે છે, પ્રાણની પણ પાસે છે, તે પરમાત્મા નથી એવું તને લાગે. પરમાત્મા જે પરમ ચેતના છે, પરમ સત્તા છે, સંસારની અંદર અને બહાર રહેલી, તે પરમાત્માની સત્તા અથવા ચેતના પરમ શક્તિ તારી પોતાની અંદર આત્મા રૂપે વિરાજે. ઘટ ઘટ મેં સાઈ રમતા, ઘટઘટ માં એ તો રમે છે સાઈ, પરમાત્મા ઘટઘટ માં રમે છે. કટુક બચન મત બોલ, કટુક બચન મત બોલ, ઘટઘટ માં રમે છે. ક્યાં નથી પરમાત્મા તે જ સવાલ છે. જે છે તે બધું પરમાત્મા જ છે. જ ગીતા એમ કે છે, વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ, બધું વાસુદેવ જ છે એવું દર્શન કરનારા મહાત્માઓ સુદુર્લભ, અતિશય દુર્લભ છે. જેમ મીઠાઈમાંથી બનાવેલા બધા જ વ્યંજન, બધા જ પદાર્થો, મિષ્ટ પદાર્થો મૂળમાં તો માવો છે. જેમ સુવર્ણમાંથી ઘડેલા બધા જ અલંકારો બહારથી નામરૂપ તેમના જુદા હોવા છતાં, ઘાટ આકારો જુદા હોવા છતાં, મૂળનો જો વિચાર કરીએ તો સુવર્ણ સિવાય બીજું કંઈ જ નથી. એવી રીતે આ જુદા જુદા પદાર્થો જે દ્રષ્ટિગોચર સંસારના સ્વરૂપમાં થાય છે, તેની અંદર અને બહાર તેના રૂપમાં પણ પરમાત્મ તત્વ સિવાય કંઈ નથી. આવું તને પાછળથી અનુભવવા મળશે. કબીર સાહેબ કટકટ મે સુઈ સાઈ રમતા, કટુક બચન મત બોલ. આ જે સાઈ છે, આ જે પરમાત્મા છે, જે ઘટઘટમાં રમે છે, આપણી અંદર જ રમે છે, આપણી અંદર જ રહે છે, તે પરમાત્માનો અનુભવ કરવાને માટે સાતત્ય તૈયાર થવું જોઈએ. એ પરમાત્મા બહાર નથી. જે બહાર છે તે પણ અંદર જ છે, એનો પ્રકાશ અંદર છે. જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે, પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. તો તે પરમાત્માનું દર્શન તારી પોતાની અંદર. સંસારની અંદર જો સર્વોત્તમ કોઈ તીર્થ હોય તો તે માનવ શરીર નું. માનવ શરીરથી વધારે મોટું કોઈ પણ તીર્થ નથી. સંસારમાં જો સૌથી ઉત્તમ પ્રકારનું કોઈ મંગલમય મંદિર હોય તો તે માનવ શરીર જ છે. માનવ શરીર કરતા કોઈ મોટું મંદિર નથી. બદ્રીનાથ મંદિર પણ એટલું મોટું નથી. રામેશ્વર, જગન્નાથ, કોઈ પણ મંદિર પરદેશમાં પણ જો કોઈએ બનાવ્યું હોય, જેને જોવા જવાની તમને ઈચ્છા થતી હોય, હા મૂર્તા, આ મૂર્તિ કેટલી સુંદર મૂર્તિ, શું સુંદર સ્ટ્રક્ચર, આશ્ચર્યચકિત તમને કરી દેતું હોય, તે મંદિરો પણ માનવ શરીરનું જે મંદિર છે તેનાથી વિશેષ ગૌરવ વાળું, તેનાથી વિશેષ મહિમા વાળું નથી. પણ આપણને ખબર નથી કે આપણે મંદિરમાં બેઠેલા છીએ, આપણું મંદિર છે. આ રીતે આપણે જોવા ટેવાયેલા જ નથી આપણા શરીર, અને આપણે ગંદકીનું ઘર માની અંદર જે દેવોનો દેવ વિરાજે છે, આત્મા પરમાત્મા, તેની સત્તાની પ્રતીતિ અથવા અનુભૂતિ આપણે કરતા નથી. એટલે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે તો મંદિરમાં જ બેઠા છીએ, આપણું પોતાનું મંદિર જ છે. બહારના મંદિરોને જોવા માટે જઈએ, બરાબર છે, જોઈએ જોવાની દ્રષ્ટિએ, પણ એનો અર્થ એવો નહીં કે આપણે આપણા મંદિરને ભૂલી જઈએ. એ મંદિરની અંદર જે દેવ છે તેનું સન્માન કરીએ, તેનું આરાધન કરીએ, તેને જોવાને માટે, ઓળખવાને માટે સાધના કરીએ. તો આપણે તો દેવોના દેવ, પરમાત્મા આપણા મંદિરમાં બિરાજે છે તેનો અનુભવ કરી અને ધન્ય બની શકીએ. તો મંગલમય મંદિર આપણું પોતાનું આ શરીર, મંગલમય મંદિરના દેવ આપણી પોતાની અંદર રહેલા આત્મા અથવા પરમાત્મા છે, અને તેનો અનુભવ આપણે કરવાનો. એટલે કબીર જેવા બધા જ સંતો આપણને કહે છે કે બહાર ફાફા ક્યાં મારે છે, બહાર ક્યાં શોધી રહ્યા છો, જે સુખને શોધી રહ્યા છો, જે શાંતિની તલાશ કરી રહ્યા છો, જે પરમાત્મા અથવા પરમ સત્યને ઓળખવાને માટે આટલા બધા ધમ પછાડા કરી રહ્યા છો, તે તો તમારી પોતાની અંદર જ છે, તમે એનાથી દૂર નથી. તેરા તેરે સાહિબ હે ઘટ માહી, બહાર નહીં નાથી. અંદર જ છે સાહેબ, તો અંદર છે પરમાત્મા, અંદર છે. એ પરમાત્માને જોવાને માટે તૈયાર થાવ. એટલે ઉપનિષદના ઋષિ કહે છે, હિરણમયેન પાત્રેન સત્યસ્યાપિ હિતમ. આ પરમ સત્યરૂપી જે પરમાત્મા છે એ આપણી પોતાની અંદર જ છે, આપણે તેના જ પ્રતિનિધિ છીએ, તેના જ પ્રતીક જેવા છીએ. પરંતુ સુવર્ણ સદૃશ જે અવિદ્યાનું આવરણ છે, માયાનું આવરણ છે, વાસનાઓનું આવરણ છે, તેને લીધે આ પરમાત્માની અનુભૂતિ આપણને થતી નથી. જો આ વરણને આપણે હળવું કરતા શીખીએ, આ વરણને જો આપણે દૂર કરતા શીખીએ, તો પછી પરમાત્માનો પ્રકાશ આપણે અનુભવી શકીએ. જે પરમાત્મા આપણી અંદર છે, આપણે પોતે જે પરમાત્માનું સ્વરૂપ છીએ, તે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર આપણને સહેલાઈથી થઈ શકે. અને અંદર એકવાર આપણને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, એટલે જળ ચેતનાત્મક સમસ્ત જગતની અંદર તે જ પરમાત્માનો સાક્ષાત્કાર આપણે માટે સુલભ અથવા તો સહજ બને. એને માટે કેટલીક ડિસિપ્લિન, દર્શન કેવી રીતે કરવું, સાક્ષાત્કાર કેવી રીતે કરવું, સાક્ષાત્કાર કેવી રીતે થાય, એને માટે કેટલીક સાધના કબીર સાહેબે પોતાના પદમાં બતાવી. એને કહ્યું કે જો પરમાત્મ તત્વ અંદર છે, આત્મતત્વ અંદર છે, આ જે મંગલમય મંદિર આપણું છે, એ મંગલમય મંદિરના સૌથી મંગલમય દેહ આપણી પોતાની અંદર જ બિરાજે છે, તો પછી આપણે આપણી વૃત્તિને, આપણી દ્રષ્ટિને અંતર્મુખ કરવી પડશે. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ અને વૃત્તિને આપણે અંતર્મુખ નહીં કરીએ, અંદર જોવાને માટે તૈયાર નહીં થઈએ, ત્યાં સુધી અંદર જે દેવ છે તે કેવી રીતે દેખાશે આપણે. જો બહાર કોઈ વસ્તુને જોવાની હોત તો તેનું દર્શન આપણે બહારના ચક્ષુથી કરી શક્યા હોત, બહારના સાધનોની સહાયતાથી કરી શક્યા હોત. પણ જે વસ્તુ આપણી પોતાની અંદર છે, અણુ કરતા પણ જે અણુ છે, એકદમ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ આત્મતત્વ છે, એનું જો આપણે દર્શન કરવું હોય, એનો જો આપણે અનુભવ કરવો હોય, તો તેને માટે આપણે આપણી વૃત્તિને અંતર્મુખ કરીને અંદર વધારે ને વધારે પ્રમાણમાં ઉતારવી જોઈએ. આપણી પાસે મન છે, એ મન દ્વારા આપણે અંદર જે કાંઈ છે તેને જોઈ શકીએ, તેને અનુભવી શકીએ. એટલા માટે કબીર સાહેબ કહે છે કે એકાંતમાં બેસતા છે, ધ્યાન કરતા છે, આંખ બંધ કરતા છે, એકાંતમાં છે, ધ્યાન કરતા છે, અને ધ્યાન કરતા કરતા મન ધીરે ધીરે નિર્મળતા ધારણ કરશે, નિર્મળ બનશે. અને જેમ જેમ નિર્મળ બનતું જશે, રાગથી, દ્વેષથી, અહંતાથી, મમતાથી, ક્રોધથી, ભયથી મુક્તિ મેળવતું થશે, તેમ તેમ તે મન સ્થિર થતું જશે, ચંચળતામાંથી મુક્ત બનશે. અને પછી તે મન એક એવી અવસ્થા પર પહોંચશે જ્યારે શાંત બની જશે, શાંત. અને શાંત બની જશે ત્યારે તે મન અંદર જે આત્મતત્વ છે, જે પરમ સત્ય છે, તેનો અનુભવ પણ કરી લેશે, આપોઆપ અનુભવ કરશે. પૂર્ણ શાંત થતા પહેલા તેને અનુભવ થશે. એ મનને સૌથી પ્રથમ શુદ્ધ કરવાની સાધના કરવામાં આવશે, સાત્વિકતાથી, સદવિચારોથી, સદભાવોથી, સદગુણોથી સંપન્ન કરવામાં આવે છે. એની સાથે સાથે મનને સ્થિર કરવાની સાધના કરવામાં આવે છે, નામ જપથી, પ્રાર્થનાથી, સત્સંગથી, ધ્યાનથી સ્થિર કરવાની કોશિશ કરવામાં આવે છે. જેમ જેમ મન શુદ્ધ થતું જાય છે, જેમ જેમ મન સ્થિર થતું જાય છે, તેમ તેમ પછી મન શાંત થતું જાય છે, મનની ચંચલતા અશાંતિનું શમન થતું જાય છે. અને જેમ જેમ મન શાંત થતું જાય છે, તેમ તેમ એવી એક અવસ્થા પર પહોંચે છે કે અંદર જે કાંઈ છે તેનો અનુભવ કરતું થાય છે. જેમ જેમ શાંત થતું જાય, સમાધિ અવસ્થામાં પ્રવેશ કરતું થાય, શરીર ભાન ભૂલાતું જાય ધ્યાનના પરિણામે, તેમ તેમ અંદરની જે આપણી દુનિયા છે, આખી આત્મિક દુનિયા, એના રહસ્યોનું ઉદ્ઘાટન આપણી સમક્ષ થતું જાય છે. હજુ તો આપણે આ બહારની દુનિયાને જ જોઈએ છીએ, એ પણ પૂર્ણરૂપે જોતા નથી. ન્યૂજર્સીને પણ પૂર્ણરૂપે ક્યાં જોઈએ છે, પારસી પેનીને પણ પૂર્ણરૂપે ક્યાં જોઈએ છે, આપણે જે મકાનમાં જઈએ તેને પણ પૂર્ણરૂપે ક્યાં જોઈએ છે, જે ઓરડામાં બેઠા છીએ તેને જ જોઈએ છે. બીજા તો કેટલાય રૂમ છે આ મકાનમાં, તે બધાને આપણે ક્યાં એક સાથે જોઈ શકીએ છીએ? એક સાથે નથી જોઈ શકતા, ત્યાં ન જઈએ ત્યાં સુધી. તો આપણી શક્તિ, આપણી દ્રષ્ટિ એકદમ અલ્પ, અતિશય અલ્પ છે. જેમ જેમ આપણે ધ્યાન કરીએ છીએ તેમ તેમ આ શક્તિ આપણી વિકસિત બનતી જાય, સુવિકસિત બનતી જાય. તો આપણે દૂરનું પણ જોઈ શકીએ. અંદરથી જે શક્તિઓનો આવિર્ભાવ થાય, આપણું જ્ઞાન અસાધારણ બને, આપણી શક્તિ અસાધારણ બને, અને આપણે અંદરની દુનિયામાં ધીરે ધીરે ઉતરીએ તેમ તેમ અંદરના જે રહસ્યો છે તે રહસ્યોની ઉપલબ્ધિ આપણને ધ્યાન કરતા કરતા. ભારતમાં ગોરખપુર નામનું શહેર છે અને ગોરખપુર નામના શહેરમાં નાથ સંપ્રદાયનું એક મોટું મંદિર છે. નાથ સંપ્રદાય ગોરખપુર એટલા માટે ભારતમાં વખણાય છે, જો તમને ખબર હોય તો, એટલા માટે વખણાય છે કે ગોરખપુરથી કલ્યાણ નામની હિન્દી માસિક આજે વર્ષોથી નીકળે છે, ધાર્મિક માસિક ગીતા પ્રેસ ગોરખપુર ત્યાંથી નીકળે. એ માસિકે ભારતીય સંસ્કૃતિની ઘણી સેવા કરે, હિન્દી ભાષામાં નીકળે છે, એનો ફેલાવો ઘણો મોટો છે. અંગ્રેજીમાં પણ કલ્યાણ કલ્પતરુ કરીને એ લોકો માસિક કાઢે છે. નાના નાના પુસ્તકો, બહુ જ ઓછી કિંમતના ધાર્મિક પુસ્તકો, સુંદર કાગળો, સુંદર છપાઈવાળા ત્યાંથી પ્રકાશિત કરે છે. ઘણી સારી સેવા કરે છે. ભારતમાં કોઈ પણ એક સંસ્થાએ હિન્દી ભાષામાં ધાર્મિક રીતે જો ભારતની સેવા કરી હોય તો ત્યાં ગીતા પ્રેસિસ કરે છે. બીજા કોઈ ગુજરાતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય ગુજરાતી ભાષામાં સેવા કરે છે. હવે તો બીજી ધાર્મિક સંસ્થાઓ પણ થઈ છે, પ્રકાશનો થાય છે, પણ વર્ષો પહેલા ભિક્ષુ અખંડાનંદે આ સંસ્થાની સ્થાપના કરેલી અને સ્વામી વિવેકાનંદ રામતીર્થ દયાનંદના જીવન ચરિત્રોથી અને પ્રવચનોથી ગુજરાતી જનતાને માહિતગાર બનાવેલી. પુસ્તકોના પ્રકાશનો દ્વારા ઘણી સેવા કરી, સસ્તા પુસ્તકો મળતા હતા. હિન્દી ભાષામાં ગીતા પ્રેસ ગોરખપુરે એનાથી પણ વધારે સેવા કરી, કારણ કે હિન્દી ભાષામાં સર્ક્યુલેશન એ ગોરખપુરમાં નાથ સંપ્રદાયનું હતું. એમાં એક મહંત હતા જેમનું નામ હતું બાબા ગંભીરનાથ. થોડા વર્ષો પહેલા જ થઈ ગયા, જે જમાનામાં વિવેકાનંદ હતા, જે જમાનામાં મહર્ષિ દયાનંદ ભારતમાં કાર્ય કરતા હતા, જે જમાનામાં મહર્ષિ અરવિંદ પણ હતા, જે જમાનામાં પરમો શિવાનંદ પણ હતા, અમેરિકામાં આવી રહ્યા હતા, તે જ જમાનામાં ભારતમાં બાબા ગંભીરનાથ થઈ ગયા. ઘણા મહાન સંત થઈ ગયા, ઘણી મહાન તપશ્ચર્યાઓ એમણે કરેલી, આત્માની દુનિયામાં ઘણા ઊંડા ઉતર્યા હતા. મહંત તરીકે એમને ત્યાં નિવ્યા હતા, એમના ભક્તો હતા. એક ભક્તે એક દિવસ આવીને એમને કહ્યું કે મને બહુ ચિંતા થાય છે, મારો છોકરો છે એ પરદેશમાં રહે છે, ઘણા વખત પહેલા એના સમાચાર આવેલા, માદો પડી ગયો હતો, હમણાંથી સમાચાર બાબા ગંભીરનાથ, જુઓ તમારો પુત્ર પરદેશમાં રહે છે, માદો હતો, હવે ચિંતા ન કરતા, હવે સારો થઈ ગયો છે અને ભારત આવવા નીકળ્યો છે, થોડા દિવસોમાં તમને મળશે. અત્યારે તે સ્ટીમરમાં મુસાફરી માની જ લેવાનું હતું. થોડા દિવસ પછી એમનો પુત્ર આવ્યો ગોરખપુર. સાચો જો એ પુત્રને લઈને આવેલા પિતાજી ગંભીરનાથજીની પાસે, બાબા ગંભીરનાથની પાસે ગોરખનાથના મંદિરના આવે. પુત્રે પહેલા ના પાડી કે મને કઈ મહાત્માઓ મારસ, જો દેશની સૌથી વધારે ખરાબી કોઈએ કરી હોય તો મહાત્માઓ જ. ઘણા હજુ અત્યારે એવું માને છે એ વધારેમાં વધારે ખરાબી દેશની, ખરેખર વધારેમાં વધારે ખરાબી જો દેશની કોઈએ કરી હોય, તમે જો ભારતનું અધ્યયન કરતા હો, દેશભક્ત હો, તો તમને ખબર પડશે કે વધારેમાં વધારે ખાના ખરાબી જો દેશની થઈ હોય, ઘણા લોકોએ કરી છે, પણ એમાં મોટામાં મોટી ખાના ખરાબી કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોય તો તે ગવર્મેન્ટે જ ભજવ્યો છે. આઝાદી પછીની જે ગવર્મેન્ટ આવી છે એને બહુ મોટો ભાગ, કારણ કે સરકારને સૂત્રો સંભાળનારા માણસોને ખુરશી સિવાય કાંઈ દેખાતું, સત્તા સિવાય કાંઈ દેખાતું. અમેરિકામાં કોઈ પણ પ્રેસિડેન્ટ બીજી ટર્મમાં દેખાતો નથી, બદલાયા જ કરે. નવા નવા માણસો આવે, નવા નવા માણસોની સેવાનો લાભ જનતાને મળે છે, ચાલ્યા જાય છે, બીજા આવી જાય છે. આપણા દેશમાં થવું બહુ જરૂરી છે, માણસ મરે ત્યાં સુધી ઈચ્છા રાખે કે હું મરું ખુરશી પર બેસીને જ સત્તામાંથી રહેવી જોઈએ, અને એને માટેના પછી કિમિયાઓ ને કાવા દાવા છળ કપટ બધું ચાલ્યા જ કરે. લોકશાહી તો નામ જ છે આપણે, ત્યાં ફારસ જ વધારે લોકશાહીનું ચાલે છે. મતોને માટે દારૂ પાવા, મતોને માટે રૂપિયા આપવા, આ બધું આપણા દેશમાં પુષ્કળ પ્રમાણમાં સ્ટેટ્સમાં પણ ચાલે અને કેન્દ્રમાં પણ ચાલે. એટલે આખું જે વાતાવરણ છે રાજકારણનો એટલો પ્રભાવ દેશમાં પડેલો છે કે યુવાનો અને મોટા માણસોના મગજો પર એક જાતની ખરાબ અસરો એને લીધે પડ્યા જ કરે. લીડરશીપ નથી, સારી લીડરશીપ જે ચારિત્રશીલ બનાવવા માટે પ્રેરણા આપે એવી લીડરશીપ જે આપણે ત્યાં હતી પહેલા આઝાદીના શરૂઆતના વર્ષોમાં, તે જેમ જેમ આઝાદીના વર્ષો આગળ ચાલતા જાય છે તેમ તેમ ઘટતી જાય છે, ઓછી થતી જાય છે. મોટા મોટી ખાના ખરાબી દેશમાં આને લીધે થાય છે. લીડરશીપ બળવાન હોય, મજબૂત હોય, દેશ પ્રેમી હોય, ત્યાગભાવ વાળી હોય તો બધા ઉપર એનો પ્રભાવ, શિક્ષકો પર, વિદ્યાર્થીઓ પર, વેપારીઓ પર, ઓફિસરો પર, પોલીસ તંત્ર પર, બધા એના પર પડે. એક જ જો સારામાં સારું શક્તિશાળી સંગઠિત લીડરશીપનો લાભ ભારતને મળે તો અત્યારે તો તે સ્વપ્નનું છે. તો એ ઘણા એમ માને છે કે ભાઈ આ મહાત્માઓ છે ને સંત મહાત્માઓ એ બહુ બોજારો છે દેશની ખરેખર. એવું મહાત્માઓ ઘણી સેવા કરે છે જુદી જુદી રીતે, જો તમે જુઓ તો સંતો મહાત્માઓ દ્વારા આપણા દેશમાં ઘણી સેવા અત્યારે થાય છે. પાકિસ્તાન થયા પછી જે હજારો નિરાશ્રિતોનો પ્રવાહ ભારતમાં આવ્યો હતો પંજાબ ને બંગાળથી, એમને આશ્રય આપનારા કેટલાક મહંતો મંડલેશ્વરો જતા, ઋષિકેશમાં, હરિદ્વારમાં, કાશીમાં અખાડાઓ એમને ખુલ્લા કરી દીધા, આવો કરો જમ જ્યાં સુધી તમને કામ ન મળે. ઘણા ઘણા કામો એમણે કર્યા છે, સારા સારા કામો પણ કર્યા છે. એટલે આ વિદ્યાર્થી પુત્ર એમ માનતા કે ભાઈ મહાત્માઓ તો ખરાબ એટલે દર્શન કરવા શું જવું છે કે મારે, પણ એના પિતાએ બહુ આગ્રહ કર્યો એટલે એને કહ્યું ચાલો ત્યારે આવું, હવે તમે બહુ મોટા પાછળ પડ્યા છો તેમ કહી દીધું. પણ દૂરથી પેલા મહાત્માને બેઠેલા જોયા બાબા ગંભીરના મંદિરના આંગણમાં, એટલે છોકરો તો ઝડપથી ગયો. એના પિતાજીએ નમસ્કાર કર્યા, છોકરાએ પણ નમસ્કાર કર્યા. પિતાજીને કહ્યું હું તો અમને ઓળખું છું, તમે તું તો કહેતો તો મહાત્માઓ ભારરૂપ છે, નમસ્કાર કર્યો. ના તો તેમને જોયા છે, તું તો પહેલી વાર આવું છે અત્યારે. તો કે મેં જોયા એમને સ્ટીમરમાં જોયા હતા ભારતમાં, અને સ્ટીમરમાં એ દેખાય હતા. મારે થોડી વાત થયેલી બરાબર યાદ નથી, પણ આ જ મહાત્મા એટલે બાબા ગંભીરનાથજીએ સ્મિત કર્યું. એના પિતાજીને યાદ આવ્યું કે તે વખતે મેં બાબા ગંભીરનાથજીની આગળ આ ચિંતા પ્રગટ કરેલી, અને બાબા ગંભીરનાથજી અંદર ગયેલા ધ્યાનના રૂમમાં, અને થોડા વખત પછી બહાર આવ્યા પછી એમણે મને કહેલું કે તમારો પુત્ર પરદેશથી આવી રહ્યો છે, સ્ટીમરમાં છે, સાચું છે. એટલે પછી એ છોકરો હતો યુવા, તે પણ બાબા ગંભીરનાથજીનો ભક્ત થયો, અને જેટલા દિવસ એને રહેવાનું થયું ત્યાં સુધી દર્શન કરવા માટે ગયો. આવી આવી અનેક પ્રકારની શક્તિઓ બાબા ગંભીરનાથમાં હતી, તમારામાં પણ છે, પણ દબાઈ ગયેલી છે. દબાઈ તમે એને બહાર કાઢવા માટે કોશિશ કરતા, બહાર કાઢો આપવા પડે. હમણાં હું લોસ એન્જલિસમાં હતો તો એક ભાઈનો ટેલિફોન આવ્યો એમ્બ્યુલન્સથી, ઓળખીતા ભાઈ હતા, મને કહ્યું શું મારે ભારત જવું પડે એવું લાગે છે, મારી માતાના સમાચાર આવ્યા છે થોડા દિવસો પહેલા છે, મારી માતા ભયંકર બીમારીમાં છે, જવું પડશે. તમે કહો ભાઈ બીમારીમાં છે એવા સમાચાર આવ્યા હતા, પણ અત્યારે તો સારા છે, તમારે શું કામ ભારત જવું છે, ના જતા. ટેલિફોન પર ધ્યાનમાં બેસવાની જરૂર નહીં, કશું જ નહીં, ત્યાં કે અત્યારે તો સારા છે. તરત પછી એમણે કહ્યું કે આજે જ કાગળ આવ્યો છે અને એમાં જણાવ્યું છે કે માતાજી સારા છે. તમે ચિંતા કોઠી કહો છો હમણાં નહીં, ઇંગ્લેન્ડથી દેશમાં જવું એટલે કેટલો ખર્ચો, રજાઓ મળવાની, આવવાનું જવું, અને ત્યાં ગયા પછી તમારી તો જરૂર નથી. ખરેખર જયારે મરવાનો ત્યારે જોજો, હમણાં હું કામ જવું છે, હવે તો સારા છે, પછી આજે જ કાગળ આવ્યો સારા છે. તમારે ધ્યાનની પણ જરૂર નથી, તમારામાં અનંત શક્તિઓ પડેલી છે, મનની અંદર અનંત શક્તિ. આ તમે હિપ્નોટિસ્ટો મેસમેરિઝમ કરનારાઓને જોશો એટલી બધી શક્તિ દેખાય. પણ શક્તિઓનો સમુચિત વિકાસ માણસો કરતા નથી, બીજે માર્ગે વળી જાય છે. માણસોની શક્તિઓ, સાધન સામગ્રી, યોગીઓ, સંતો, તપસ્વીઓ, ભક્તો તે શક્તિના પ્રવાહને પરમાત્મા તરફ વાળે છે. અભિમુખ એ શક્તિઓને મહત્વ પ્રાધાન્ય પ્રદાન કરતા નથી, પણ સર્વશક્તિમાન પરમાત્માને મહત્વ પ્રદાન કરે છે. એ ઉપાસના શક્તિની કરતા નથી, શક્તિના પણ જે ઈશ્વર પરમાત્મા તેની ઉપાસના કરે છે. પછી શક્તિઓ તો એની મળે આપોઆપ. ફૂલના બગીચામાં જાઓ એટલે ફૂલની સુવાસ તો આપોઆપ મળ્યા જ કરે છે. નદીની પાસે જાઓ પાણી તો આપોઆપ જ મળે, ઈચ્છા કરો કે ન કરો તો પણ મળવાનું છે, આપોઆપ મળે છે. તો સર્વશક્તિમાન પરમાત્માની ઉપાસના આરાધના જેમ જેમ માણસ કરે છે તેમ તેમ એને આશ્ચર્ય થયા કરે છે કે મારી અંદર પણ શક્તિઓનો કેટલો ભંડાર ભરેલો છે, અને છતાં અત્યાર સુધી દિનહીન લાચાર બનીને હું તો બહાર જ ફર્યા કરું. આ શક્તિઓથી વંચિત હતો, આ શક્તિઓથી અનભિજ્ઞ હતો, ઇગ્નોરન્ટ, મને તો અનએવેર હતો, મને કઈ ખબર જ નથી આ શક્તિ. પછી એને શીખાય છે. તો અનેક પ્રકારની અનુભૂતિઓ જેમ જેમ માણસ ધ્યાનમાં અંદર પ્રવેશ કરે છે તેમ તેમ અંદરથી થાય છે, અને તે અનુભૂતિઓને તે મહત્વ પ્રદાન કર્યા વગર આગળ ને આગળ ચાલ્યા જ કરે છે. કે મારે તો પેલા સત્યની પાસે પહોંચવું છે, ધી ઇટર્નલ એક્ઝિસ્ટન્સ. સત્યનો સાચો શબ્દ અંગ્રેજી ભાષામાં ધી ઇટર્નલ ટ્રુથ નહીં, ટ્રુથ નહીં. ટ્રુથ પરથી કઈ જ સમજાતી નથી. ટ્રુથ એટલે શું કઈ નહીં સમજાય, પણ ધી ઇટર્નલ એક્ઝિસ્ટન્સ, સનાતન શાશ્વત અસ્તિત્વ, એવી એક સત્તા છે જેનું સનાતન અસ્તિત્વ છે. પહેલા પણ અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ. શરીર એવું નથી કે જેનું સનાતન અસ્તિત્વ હોય અને એક સરખું અસ્તિત્વ એનું રહેતું નથી. વિનાશશીલ છે શરીર, જન્મે છે, વધે છે, વિકારશીલ બને છે, વૃદ્ધાવસ્થાનો ગ્રાસ થાય છે, વ્યાધિગ્રસ્ત બને છે. પણ એક એવી સત્તા છે જે અંદર આત્માની, તેનો જન્મ નથી, તેનું મરણ નથી, તેને વ્યાધિ વૃદ્ધાવસ્થા અસર કરી શકતા નથી. તો તે ઇટર્નલ શાશ્વત સનાતન અજૂપી સન્ન વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન, અજ અજન્મ અવિનાશી આ જે સત્તા છે તે માનવની અંદર રહેલી છે, અને તે સનાતન સત્તા, ધ ઇટર્નલ એક્ઝિસ્ટન્સ આ છે આપણી અંદર. તેની પાસે પછીથી એ સાધક પહોંચે ધ્યાનાવસ્થામાં, તેનો અનુભવ એને કરે છે. કબીર સાહેબે આ સાધના પોતાના પદમાં બતાવી, બહુ સરસ રીતે બતાવી છે. ધન જો બન કો ગર બન કીધે, જૂઠા પચરંગ છો. આ તો બધું જૂઠું છે, ચાર દિવસની ચાદરની જેવી છે ભાઈ, આમાં મમતા કરીને કેમ બેસી ગયા? એક દિવસ તમારે ચાલવાનું છે. આ તો તમે મોર્ટલમાં આવીને બેઠા છો, મોર્ટલ છે, પંચમહાભૂતની તમારી મોર્ટલ મોર્ટલ છે, રાશિંત છે, કાયમ માટે રહેવાની નથી. આ મોર્ટલ તમારી નહીં, તમે તો ખાલી શનિ રવિમાં આવ્યા છો રહેવા માટે, તમારે ચાલવાનું છે. કેમ તમે પ્રોપરાઇટર બનીને બેઠા, માલિક બનીને બેઠા, ભાડું જ તમે છો. તમે પ્રોપરાઇટર બનીને બેસશો એટલે કોઈ રહેવા દેવી છે તમે? આ બધું જીવ અસ્થાયી, અનિત્ય, વિનાશી છે. અહીંયા રહીને સ્વાર્થ સાચી લો, શું કરવા આવ્યા છો યાદ રાખી, જતી વખતે શું કામ લાગશે તેનો ખ્યાલ કરો. એને કબીર સાહેબ કહે છે કે બધું વિનાશશીલ છે, ક્ષણભંગુર છે, એને યાદ રાખજો, નહીં તો ભૂલી જશો, ભરમાઈ જશો. પછી કે છે, સુન્નમહલમે દિયના બારી લે આસન સે મત રો. એકાંત સ્થાન દ્વારોને બંધ કરો, બારી બારના ઇન્દ્રિયોના બંધ કરો. આસન સે મત ડો, અચલ સોચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમાત્મન નાત્યુચ્છ્રિતમ નાતિનીચમ તૈલાજીલ કુશોત્તરમ તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ભગવાને આ ધ્યાનની વિધિ બતાવી. પવિત્ર સ્થાનમાં બેસો, મનને સ્થિર કરો, શાંતિથી. એ કબીર સાહેબ પોતાની લોકભોગ્ય ભાષામાં આસન સે મત ડો, જાગ જુગુતિ સે રંગ ભવન મે પ્રિય પાયો અનમો, પ્રિય પાયો અનમો. જાગૃતિ પૂર્વક આગળ વધવું પડશે. આપણે તો ધ્યાન કરવા બેસીએ એટલે કેટલી સમસ્યાઓ, આમ કશું યાદ ના આવે, પણ આંખ મીચીને બેઠા ગયા જે યાદ ના આવતી બધું યાદ ભગવાન યાદ ના આવે. બીજું એક ભાઈ મારી પાસે આવ્યા, મને કેવું આમ ધ્યાન કરાવ્યું ખાવાનું જ્યાં, મેં કહ્યું તમે ખાધા વગર જોબ પર જાઓ ખાધા પહેલા ધ્યાન કરો કે પછી, તો કે પહેલા એટલે ખાવાનું, પહેલું તમારું ખાવાનું જરૂરી, ખાઈને કરો ધ્યાન, એટલે યાદ ના રહે. પછી એ પ્રમાણે ખાઈને કરવા લાગ્યા, મને કહે પણ ખાધા પછી ધ્યાન ન થાય, આળસ આવે, અડધો કલાક જવા દો પછી બેસજો, પછી બેસવા માંડ્યા. મેં કહું બોલો હવે તમને ખાવાનું યાદ આવે, તો કે ના આવી જાય, ખાધા વગર ધ્યાન કરવા બેસો, સવારથી અમને એમ ગયા હો એટલે ધ્યાન ખાવાનું જ થાય. જાગૃતિ પૂર્વક આગળ વધવું પડે છે. જે જે વસ્તુનું આપણે સ્મરણ કરવા ના માંગતા હોય તે તે વસ્તુઓની આમ સિનેમાનું જેમ રીલ ચાલે એમ ચાલે, મૂવીની જેમ બધું ચાલે. જે જે પદાર્થો આપણે પહેલા જોયા, જેની સાથે વાતો કરી, જે જે ભોગોને ભોગવ્યા, તે બધું એક્ઝાઝરેટેડ ફોર્મમાં આપણે સારી સામે આવ્યું. આપણે એ વખતે આશ્ચર્યચકિત થઈ જઈએ, માળાને મૂકી દેવાનું મન થાય, આસન પરથી ઉભા થઈ જવાનું મન થાય. એ જ વખતે ટેલિફોન આવે, એ જ વખતે માણસ મળવા આવે, આપણે ધ્યાન ના રાખતા. અને આપણે ટાઈમ પણ એવો પસંદ કરીએ કે ટેલિફોન નો એક ટાઈમ, આપણે ટાઈમ એવો રાખવો જોઈએ કે જયારે ટેલિફોન આવે જ નહીં, જયારે કોઈ મળવાનું આવે જ નહીં. બોલો સવારે 4 વાગે કોણ આવે તમને મળે, કોણ ટેલિફોન કરે એવું છે આ ઋતુમાં 4 વાગે કોઈ મળવા આવે તમને, સિવાય કે તમારે કઈ કોઈ સ્ટોર બાકી તમારે કોણ આવે. હવે રાત્રે તમે સુવાતો જવાના જ ને, સુવાતો જવાના બરાબર, અડધો કલાક બેસી લો પછી સુઈ જાઓ, તો શું વાંધો આવે. અમે અત્યારે જ કરીએ છીએ આ બધું, અત્યારે અમે ઘેર જવાના, અને બહાર ના નીકળીએ તો ઘેર જ હોઈએ. ધારો કે તમે 2-3 વાગ્યા સુધી જાગતા જ બેઠેલા જઈએ, હમણાં એવું થઈ ગયું, બેઠેલા જઈએ, ધ્યાન કરીએ, 100 માળા જપ કરીએ, પછી 3 વાગે ભણ્યા, હવે તો પગ કમર દુખવા લાગી ગઈ, આડા પગ થોડા આડા પડી ગયા. એટલું બધું તમે ન કરી શકો આખા દિવસના થાકી ના હોય, પણ અડધો કલાક તો બેસી શકો ને સુવા જાઓ પહેલા. એ વખતે પછી બધાને કહો ને કાલે બોલાવશો જ, જો પાછા તમે સૂચના આપો બધાને એડવર્ટાઇઝમેન્ટ કે ધ્યાનમાં બેવાનું, એવો સમય શોધી કાઢવો જોઈએ કે જયારે આપણને એક્સટર્નલ ઇન્ટરપ્શન ન થાય, એવો સમય. સવારે વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્ત એટલા માટે જ કહ્યું, સાંજનો સમય એટલા માટે. અને ધીરે ધીરે જેમ આપણો અભ્યાસ વધે તેમ પછી આપણું મન એકાગ્ર બને. સિનેમામાં કેવું એકાગ્ર થઈ જાય, ટેલિવિઝન જોતા હોય ત્યારે જરાય શીખવવું પડે આપણને કે એકાગ્ર થજો, આપોઆપ એટેન્ટિવ બની જ જાય આપણું, કારણ કે રસ છે એમાં, ટેલિવિઝનમાં રસ. ઘણી વાર હું જોઉં છોકરાઓ કે મોટા માણસો ટેલિવિઝન જોતા હોય, ઘરવાળા કહેવાય ખાઈ લો ને ટાઈમ થયો, તો કે થાય છે ખાવાનું, કઈ બગડી જવાનું છે, એટલો બધો રસ છે પેલા. પણ કે હવારથી અમને એમ ગયા છો ને, તો કે થાય છે 1 કલાક વધારે, કેમ રસ છે. જે વિષયમાં માણસને રસ છે તે વિષયમાં એનું મન કરાવે, ધ્યાનમાં રસ લાગશે, જપમાં રસ લાગશે. આસન સે મત ડો, એમ કરતા કરતા પછી અંદરની દુનિયામાં જે આત્માનો પ્રકાશ છે તે આત્માના પ્રકાશનો પરિચય થાય છે. કહત કબીર આનંદ ભયો હે, આનંદ ભયો, આનંદ ભયો હે, સાધક આનંદ સ્વરૂપ થઈ ગયો, હવે એને આનંદ મેળવવાનો રહ્યો નથી, ખાવામાંથી આનંદ, પીવામાંથી. ત્યાં લોકો આનંદ મેળવે છે, કોશિશો કરે છે. તમે ટેલિવિઝનો જુઓ તો જુઓ, માણસો રમતોમાંથી આનંદ મેળવે, રમતો જોઈને એટલા બધા માણસો ભેગા થાય છે રમતો જોવા. અહીંયા કે તમે બોક્સિંગ ને કુસ્તી રોહિત કરતા હોય કેટલી વાર તો માણસો આવા નહીં, છતાંય સાચો આનંદ. થોડા વખત પછી આનંદ જતો રહે છે પાછો, આનંદ ને બદલે ગોધરાનું સ્ટેશન, આનંદ ચાલી રહેતો જ નથી. એ આનંદ નથી, આ બહારથી મળનારો આનંદ કોઈ દિવસ કન્ડિશનલ છે આનંદ, આપો આનંદ નથી, તો બહારથી મળે. આ આનંદ અંદર મળશે, ધ્યાન કરવાથી મળ્યો, નિર્મળ જીવનથી મળ્યો, ઉત્તમ વિચારોથી મળ્યો, અંદર પોતે આનંદ સ્વરૂપ બની જાય, આત્મા આનંદ સ્વરૂપ છે. આનંદ ઢોળ વાગ્યું, અનહદ ઢોળ. ધ્યાન કરતા કરતા સાધક આગળ વધે તો એના કાનમાંથી નાદ શ્રવણ થાય છે, 10 જાતના નાદ સંભળાય. એમાં ઢોલનો અવાજ પણ સંભળાય, વાંસળીનો અવાજ સંભળાય, વાદળની ગર્જનાનો અવાજ સંભળાય, સમુદ્રના તરંગોનો અવાજ સંભળાય, તમારા જેવો અવાજ સંભળાય, છેવટે ઓમકાર નિમણનો અવાજ સંભળાય. એ અવાજમાં આપણે શબ્દમાં મનને જોડી દઈએ તો તરત આપણો મન નિકાલ. એ કબીર સાહેબ કહે છે કે ઢોલનો અવાજ સંભળાઈ રહ્યો છે. બાજત અનહદ ઢોલ, અનહદ શબ્દ છે, અનાહત શબ્દ પણ છે, અનહદ શબ્દ જેને કોઈ હદ નહીં, લિમિટેશન્સ નથી, તે અનહદ. અને અનાહત જેનો નાશ નથી, એવો આ શબ્દ ઇન્સેસેન્ટલી ચાલ્યા જ કરે તે શબ્દ છે, અનાહત પણ કહેવાય. તો તે ચાલે છે, આનંદ આનંદ થઈ ગયો છે કબીર. ઘોંઘટ કાપટ ખોલ, એ જ વાત ઈશાવાસ્યના ઉપનિષદના ઋષિએ 1000 વર્ષ પહેલા સંસ્કૃત ભાષામાં કહી. હિરણમયેન પાત્રેન સત્યસ્ય પિહિતં મુખં તત્વં પોષન્ન પારું સત્ય ધર્માય દૃષ્ટં. માયાના સુવર્ણ સદૃશ ઢાંકણથી આત્માનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે. હે પરમ કૃપાળુ પરમાત્મા પૂષણ, સર્વનું પાલન પોષણ કરનારા પરમાત્મા, તમે એવી કૃપા કરો કે જેથી આ આચ્છાદન અવિદ્યાનું દૂર થઈ જાય અને તમે કે જે સત્ય ધર્મી છો તેનું દર્શન, તેનો સાક્ષાત્કાર અમે કરી શકીએ. અને માટે આપું છું, તમે જોજો કે સંસારમાં જેટલા પણ પદાર્થો છે એના જીવનના બે જ હેતુઓ દેખાય છે. સૂર્ય સ્વયં પ્રકાશ પુંજ બની જવું, એક પ્રકાશ પાથરવું, ફૂલ ફોરમથી સંપન્ન બની જવું, ખીલ્યું જ્યાં છે ત્યાં ફોરમ ફેલાવી, ટુ ફોલ્ડ એસ્પેક્ટ ઓફ લાઈફ પ્રત્યે દેખાય. નદી પાણીથી પરિપ્લાવિત બનવું, પાણી બીજાને પહોંચાડવું. તો પછી માનવામાં બાકાત કેવી રીતે, અપવાદ માનવ જીવનના પણ આ દ્વિવિધ છે. સ્વયં શક્તિથી સંપન્ન બનવું, સ્વરૂપને ઓળખવું અને જ્યાં છે ત્યાં રહીને પ્રકાશ પાથરવું, સુખ શાંતિ પાથરવા. માણસનો પણ આ જોઈ જે જગતમાં રહે છે, આખું જગત આમ કર્યા કરે છે. તો માનવ તો સમજદાર છે ને, એટલે સમજીને યોજનાઓ બનાવે છે. સૂર્ય કાંઈ સમજીને યોજના બનાવી શકતો ને, ફૂલ સમજીને યોજના નથી બનાવતો, પણ માનવની પાસે બુદ્ધિ વિચાર શક્તિ છે એટલે સમજીને પોતાની અને બીજાની સુખાકારીની યોજના બનાવે છે. આ માનવમાં વિશેષતા છે, એને માટે સંગઠનો પણ કરે છે. આ જીવનનું ધ્યેય આપણા જીવનમાં જ્યાં રહીએ ત્યાં રહી હંમેશા યાદ રહે અને તે દેહની પૂર્તિના પ્રયત્નો આપણે આપણી રીતે નિરંતર કરતા જ રહીએ તો જીવનનો વાસ્તવિક આનંદ, જીવનનો વાસ્તવિક સંતોષ આપણને પ્રાપ્ત થાય. અને ગમે ત્યાં રહીને ગમે તે પરિસ્થિતિમાં શ્વાસ લેતા લેતા પણ આપણે આ હેતુની પૂર્તિ અથવા સિદ્ધિ માટે પ્રયત્ન કરી શકીએ. એવું નથી કે આપણે ક્યાંય જતા રહેવું જોઈએ, જતા રહેવું જોઈએ પણ અંદરની દુનિયામાં જતા રહેવાનું છે, બહાર કોઈ પોઈન્ટ પર જતા રહેવાનું નથી. સમસ્યાઓ મનની છે, સમસ્યાઓ મન પેદા કરે છે. મનને જ્યાં સુધી આપણે ટ્રેન નહીં કરીએ ત્યાં સુધી નાસી જવાથી પણ પ્રોબ્લેમ સોલ્વ થાય તેમ નથી. મનને જ આપણે ચેન્જ કરવાનું, મનને ઉદાત્ત બનાવવાનું, નિર્મળ કરવાનું, પ્રભુમય કરવાનું, અંતર્મુખ બનાવી દેવાનું, તો શાંતિ. હવે મા સર્વેશ્વર પોતાનું ભજન થાય.
પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો. Thank you.
भद्रम पर्णे श्रोयामदे भद्रम पश्येमाक्षजत्रा स्थिरैरङ्गैतुष्टुमान् षष्टदुन्दे यशेमदेवहितं यदायुः सर्वे भवन्तो सुखिनः सर्वे सन्तो निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः ॐ शान्तिः।